શ્રીમદરાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 67.
જયંતિનો મહોત્સવ દિન છે. આપણું પરમ સૌભાગ્ય છે કે આવા મહાપુરુષના જન્મદિવસ ઉજવવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય છે. વાસ્તવિકપણે તો તેમનું સ્મરણ કરી તેમના ગુણાનુવાદ, તેમની ભક્તિ એ વિશેષ પ્રકારે કરવાનો આજનો દિવસ છે. તેમના ગુણોથી તેમનું સ્મરણ કરીને તેમના પ્રત્યે જે કાંઈ બહુમાન હોય તે બહુમાન વૃદ્ધિગત થાય એ પ્રકારે આજનો દિવસ વિશિષ્ટ ભાવથી પસાર થવો જોઈએ. જ્યારે તેમનું સ્મરણ કરીએ છીએ ત્યારે આ છે એ પ્રથમ જ તેનું નિધિ ધ્યાસન થાય છે. ભલે અત્યારે આપણી પાસે પ્રત્યક્ષ નથી તો પણ પ્રત્યક્ષવત પ્રતિભાસે છે. તેમની મુદ્રા આપણા ચૈતન્ય પ્રદેશોમાં અંકિત થાય છે, વિઝ્યુલાઇઝ થાય છે, દેખાય છે કે તેમની મુદ્રા તેમની મુદ્રામાં પ્રદર્શિત થતી ગંભીરતા, એમનું જે પરમ ગાંભીર્ય છે તે તેમની મુદ્રામાં બહુ સારી રીતે પ્રસિદ્ધ થાય છે, પ્રદર્શિત થાય છે. એ અસાધારણ અપૂર્વતા એમનામાં દ્રષ્ટિગોચર થાય છે. તેમના વચન યોગ માટે તો બીજાના વચન અધૂરા અને ઓછા પડેલા છે. એવું કોઈ સાતિશય વચન યોગ તેઓ શ્રીને પ્રાપ્ત હતો કે જેનો પુરાવો આ વચનામૃત ગ્રંથ આપણી સમક્ષ છે. એ વચન યોગથી આજે પણ હજારો માણસો આકર્ષિત થાય છે. કોઈ એવો ચમકાર કહીએ, કોઈ એવો અતિશય કહીએ, કોઈ એવો લોકોત્તર જાદુ કહીએ, એ પ્રકાર તેઓ શ્રીના વચન યોગમાં પ્રસિદ્ધ છે. તેમ બીજા વચનોથી પ્રશંસા કે ગુણાનુવાદ કરતા ઓછું લાગે છે, અધૂરું લાગે છે. જેટલું સમજમાં આવે છે, જેટલું અનુભવાય છે તેટલું કહી શકાતું નથી. એ વચનયોગ અને એ વચનયોગ દ્વારા જે જે મુમુક્ષુ આત્માઓ તેમના પ્રત્યક્ષ પરિચયમાં આવ્યા તેમના પ્રત્યે તેમની જે પરમ કરુણા, તેમનો ઉદ્ધાર કરવાની જે નિષ્કામ કરુણા, એ કરુણા પણ તેમના એક એક પત્રોમાં દેખાય છે. માત્ર એ કરુણા જ હતી એટલું જ નહીં, પણ એક લોકોત્તર વિચક્ષણતા પણ હતી. જેમ કોઈ કુશળ વૈદ હોય, એક્સપર્ટ ડોક્ટર હોય અને ગંભીરમાં ગંભીર રોગીને પણ એકદમ તંદુરસ્તી પ્રત્યે સ્ટેજ બાય સ્ટેજ, સ્ટેજ બાય સ્ટેજ લઈ જાય, એ રીતે તેઓ શ્રીના પરિચયમાં આવેલા મુમુક્ષુઓને તેમના આત્માને ઉન્નતિ ક્રમમાં તેઓ લઈ આવતા. એ પ્રકાર જે છે એવો પ્રકાર અનેક મહાત્માઓના ઇતિહાસ જોતા પણ એમ લાગે છે કે એ પ્રકારની વિચક્ષણતા ભાગ્યે જ અનેક ધર્માત્માઓમાં પણ કોઈ એક ધર્માત્માઓમાં હોય એવા પ્રકારની હતી. અત્યંત વિચક્ષણતા. કોઈ પણ મોક્ષને કેટલી વાત કરવી, કેવી વાત કરવી, કેટલી માત્રામાં કરવી કે ન કરવી, એવી વિચક્ષણતા જે તે મોક્ષની યોગ્યતાને પારખીને તેઓ શ્રેયને જે ટ્રીટમેન્ટ આપતા, જે બોધ આપતા, એમાં કેવળ તે સામાન્ય આત્મકલ્યાણ સિવાય બીજું કાંઈ નહીં. એ સિવાય એમની જે સરળતા છે તેઓ શ્રીના પત્રમાં કોઈ અસાધારણ રીતે વ્યક્ત થાય છે. સરળ પરિણામી જીવો કેવા હોય અને ધર્માત્માની સરળતા કેવી હોય એના માટે આ ગ્રંથ છે એ અસાધારણ પુરાવો છે, અસાધારણ સાબિતી છે. પોતાના પરિણામની વાત કરવી એ અસાધારણ અને અત્યંત સરળતા સિવાય સંભવિત નથી. પ્રયોગ કરી જોઈએ તો ખ્યાલ આવે એવું છે કે આપણે આજે પણ સત્સંગ કરીએ છીએ તો એ સત્સંગમાં આપણે આપણા પરિણામોની કેટલી ચર્ચા કરીએ છીએ કે મને આટલા દોષ થાય છે, મને આવા આવા પ્રકારના પરિણામ થાય છે, એમાં વિપરીતતા શું છે, એમાં ક્ષતિ શું છે, એમાં ખામીઓ શું છે, કઈ રીતે એને સુધારવા જોઈએ. કૃપાળુદેવે પોતાના પરિણામો પત્રની અંદર લખીને જે બોધ આપવાની એક પ્રણાલિકા કહીએ, બોધ આપવાની એક વિધિ કહીએ, રીત કહીએ, કાર્યની પદ્ધતિ કહીએ, એ પદ્ધતિ ખરેખર અનુસરણ કરવા જેવી છે, અનુકરણ કરવા જેવી છે અને જે પ્રાયે અનુકરણ થતી જોવામાં આવતી નથી. આ એક વિશિષ્ટ પ્રકાર અંગીકાર કરવા યોગ્ય છે અને તો જ આપણે તેમના માર્ગે ચાલીએ છીએ. માત્ર વાંચી જઈએ, માત્ર વાંચીને પ્રશંસા કરીએ એટલું નહીં હોવું જોઈએ. તેઓ કઈ રીતે વર્ત્યા છે, પોતાના પરિણામની આધ્યાત્મિક પરિસ્થિતિ પણ વ્યક્ત કરી છે અને એવું તો ભાગ્ય જ કોઈ વ્યક્ત કરે. ખરી વાત એવી છે કે જે કાંઈ નાની પુરુષની જ્ઞાન દશા છે, જે કાંઈ એમના આત્મગુણોનો આવિર્ભાવ થયેલો હોય છે, એ તો એમની સંપત્તિ છે, એમની કમાણી છે, એમની મૂડી છે. આજે આપણે આપણી મૂડી કોઈને બતાવીએ છીએ કે ભાઈ મારી પાસે આટલી મૂડી છે. ઓછી હોય તો કોઈ બતાવતું નથી અને વધારે હોય તો પણ બતાવતું નથી. હા, બતાવે કોને? પોતાના આત્મીયજન હોય, પોતાના પિતા હોય, પુત્ર હોય, પત્ની હોય, એને બતાવે છે ભાઈ આપણી પાસે આમ છે અને એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. કૃપાળુદેવે પોતાની મૂડી આત્મસંપત્તિ એ પત્રો દ્વારા વ્યક્ત કરી છે. એ ઉપરથી એમ લાગે છે કે તેઓ શ્રીની તેમના પરિચયમાં આવતા સુપાત્ર જેવો સાથેની આત્મીયતા કેટલે હદે હતી. કોઈ પણ ધર્માત્મા આવી વાત ભાગ્યે જ કરે. જે વાતો એમણે અનેક પત્રોમાં અને તેમાં પણ ખાસ કરીને સૌભાગ્યભાઈ જે એમના પરમ નિકટ સખા હતા તેમના પત્રોમાં વિશેષપણે કરી છે. એ એક સૌભાગ્યભાઈનો પણ ઉપકાર છે કે જેમના સંયોગને લીધે, જેમના યોગને લીધે કૃપાળુદેવની અભ્યંતર દશા, આત્મદશા પ્રસિદ્ધ પામી અને કૃપાળુદેવને એ રીતે એમના અંતરંગથી સમજવાનો એક મોકો, એક તક આપણને પ્રાપ્ત થઈ છે. એમની અસાધારણ અત્યંત અત્યંત સરળતાનો પુરાવો છે. તેમની નમ્રતાનો વિચાર કરીએ તો એવો દાખલો ભાગ્ય જોવા મળે, એવા વચન અને કથન ભાગ્ય જોવા મળે એવો પ્રકાર આ ગ્રંથની અંદર પ્રસિદ્ધ છે. એ વિષયમાં એમનો પત્રાંક 539 છે. એ વિચારવા યોગ્ય છે. એ રીતે કૃપાળુદેવના ગુણગ્રામ કરીએ તો કલાક તો ઓછો પડે એવું છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશાને પામે અને નિજને વિશે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે. સંસારની ચાર ગતિ એને એક વચનમાં સમાવી દીધી, વચનના અર્ધા ભાગમાં સમાવે છે, અને મોક્ષની ગતિ પંચમ ગતિ પ્રાપ્ત કરવાને બાકીનું અર્ધું વચન કહી દીધું. આ વચન યોગનું સામર્થ્ય છે. સંસાર અને મોક્ષ એક વચનમાં કારણ કાર્ય સહિત કયા છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે કે મારું પરિભ્રમણ ટળવું જોઈએ અને નિજમાં નિજબુદ્ધિ કરીને પરિભ્રમણને પરિભ્રમણથી મુક્ત થવું જોઈએ, તેણે શું કરવું કે તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેવા જ્ઞાની પુરુષને, તેવા સત્પુરુષને દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ મોક્ષનું પરમ શ્રેય છે, પરમ કલ્યાણ છે. હવે તેઓ શ્રીની નમ્રતાનો પુરાવો છે અસાધારણ. આટલું અનુસંધાન પછી તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે, જેમાં કાંઈ વિષમતા આવતી નથી તે જ્ઞાનીને ધન્ય છે. શું કહ્યું? જ્ઞાની પુરુષ કે જે જ્ઞાની પુરુષની દાસાનું દાસપણે ભક્તિ કરતા હોય તેની પણ ભક્તિ કરે અને છતાં પણ વિષમતા એટલે ઇન્ફિરિયોરિટી ઓફ કોમ્પ્લેક્સ ઉત્પન્ન ન થાય કે અરે દાસાનું દાસની ભક્તિ જ્ઞાની કેવી રીતે કરે. જ્ઞાનીની ભક્તિ તો એમના દાસ અને એમના ભક્તો અવશ્ય કરે, એ તો એક સાધારણ વાત છે, સામાન્ય વાત છે, સંભવિત વાત છે. પણ દાસાનો દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કોઈ વિષમતા આવતી નથી, વિકલ્પ ઉત્પન્ન થાય કે આમાં મારા માન અપમાનનો સવાલ શું છે, લોકો કઈ રીતે મને જોશે, શું સમજશે, તે જ્ઞાનીને ધન્ય છે. આ રીતે આ અભિપ્રાયથી જ્ઞાની દશા, જ્ઞાની જ્ઞાન દશાને પ્રાપ્ત થયા હોય છે. તેમને કદી પણ માન અપમાનની કલ્પના ક્યાંય પણ થતી નથી.
તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી પોતાના આત્માને કોઈ ગુરુપણે આરાધે તો ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી દઈને તેવા શિષ્યપણે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે. જો નમ્રતાનો પુરાવો આવા વચનો અન્યત્ર ક્યાંય જોવા મળતા નથી. એ વચનો જ્યારે સામે આવે છે ત્યારે અહો તેમની નમ્રતા એવો આશ્ચર્યકારક ભાવ થયા વિના રહેતો નથી. અહો તેમની ગવેષણા, ગવેષણા એટલે સત્યની ખોજ. કેવા પ્રકારે એમણે સત્યની ખોજ કરી અને પરમ સત્યને પ્રસિદ્ધ કર્યું, પ્રગટ કર્યું. અહો તેમનું શ્રદ્ધાન. શ્રદ્ધાન કહેતા કોઈ પણ પ્રસંગમાં વર્તમાન પંચમ કાળ એક એવો કાળ છે જેને શાસ્ત્રકાર હુંડાવ સર્પિણી કાળ કહે છે. સર્પ જેમ સીધો ચાલે નહીં એમ આ કાળ સીધો ચાલે નહીં. એટલે કે ધર્માત્મા હોય ગમે તે હોય એને પણ બહારમાં ચડ ઉતર સંયોગોની થયા જ કરે. એવા અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર પૂર્વકર્મના ઉદયો આવવા છતાં પણ જેમનું અવિચળ શ્રદ્ધાન એવું ને એવું અવિચળ રહે છે એવા એમના અચલિત શ્રદ્ધાનને જો લક્ષમાં લેવામાં આવે તો એમના પ્રત્યે હૃદય નમી પડ્યા વિના રહે નહીં. ઓહો તેમનું નિરાવરણ જ્ઞાન. જ્ઞાન તો જ્ઞાન છે પણ જ્ઞાનમાં બે પ્રકાર છે, આવરણ સહિતનું જ્ઞાન અને નિરાવરણ જ્ઞાન. જ્ઞાની પુરુષનું જ્ઞાન ભ્રાંતિ રહિત થયું હોવાને લીધે તે જ્ઞાન નિરાવરણતાને પ્રાપ્ત થયું છે. જેને પોતાના પરમાત્મ સ્વરૂપમાં કેવળ આત્મબુદ્ધિ વર્તે છે અને દેહાદિ અને રાગાદિથી ભિન્ન પણ વર્તે છે એવું જે નિરાવરણ જ્ઞાન છે, જે કેવળ જ્ઞાનનું સાધક છે, એ જ્ઞાન પણ કૃપાળુદેવમાં અતિશયપણે પ્રકાશમાન થયું હતું અને તે તેમના વચન યોગથી સારી રીતે સમજી શકાય છે. હું તેમની સમાધિ, ઉપાધિમાં પણ સમાધિ, પૂર્વકર્મના યોગે બહારમાં અનેક પ્રકારનો ઉપાધિ યોગ વર્તતો હતો. પત્રોમાં જે વિષય આવ્યો છે એ બહુ અલ્પાંશે આવ્યો છે, પણ તેના ઉપરથી કેટલાક અનુમાન કરીએ તો સ્પષ્ટ ખ્યાલમાં આવે કે અનેક પ્રકારના ઉપાધિ યોગમાંથી તેઓ પસાર થતા હતા તો પણ તેમને આત્મસમાધિ એવી ને એવી રહેતી હતી. અમે જે કાંઈ કરીએ છીએ તે કાંઈ લેવા માટે કરતા નથી. જગતના જેઓ વ્યવસાય કરે છે એ કાંઈક લેવા માટે કરે છે, જ્યારે અમે કાંઈ કરીએ છીએ એ દેવા માટે કરીએ છીએ. એટલે કે પૂર્વકર્મનું જે કરજ છે એ કરજ ચૂકવીએ છીએ, કરજ પ્રમાણિકપણે ચૂકવીએ છીએ. કરજ કર્યું હોય ન ચૂકવવાની દાનત એમાં પ્રમાણિકતા નથી, એવી એક લોકોત્તર પ્રમાણિકતાના દર્શન એમના ઉદય પ્રસંગો અને એ ઉદય પ્રસંગોમાં એમને વર્તતી જે આત્મસમાધિ, એ સમાધિથી એમનું જીવન, એમનું પરિણમન, એનું દર્શન આપણને થાય છે. ઓહો તેમની પરમ જાગૃતિ, આત્મ સ્વરૂપને વિશે નિરંતર જાગૃત છે એવા જે જ્ઞાની પુરુષ છે એમને ધન્ય છે. એ નિરંતર જાગૃત છે. કોઈ એમ કહે કે નિરંતર જાગૃત કેમ રહી શકાય, ઊંઘ આવી જાય, નિંદ્રા આવી જાય, કેવી રીતે જાગૃત રહે? કે નિંદ્રા આવે તો પણ જે તેમના અંતર પરિણતિમાં વર્તતી જ્ઞાન ધારા છે, જે સર્વ ગુણાંશરૂપ સમ્યક્ત્વ છે, જ્ઞાન ધારા એટલે માત્ર જ્ઞાનની પરિણતિ એટલું નહીં, એ જ્ઞાન ધારા કહેતા આત્માના સર્વગુણો યથાસંભવ શુદ્ધિને પ્રાપ્ત થયા છે એવી જે એમની અલૌકિક દશા હોય છે એ દશા નિરંતર ચાલુ રહે છે. એ સમજી શકાય એવો વિષય છે, ન સમજાય એવો વિષય નથી. આપણે શું જોઈએ છીએ, ઊંઘ આવે છે પણ કોઈ હાથ પાડે તો અચિંતા કેમ હોકારો દઈ દઈએ છીએ? ઊંઘમાં ક્યાં ખબર પડી કે આપણને કોઈ બોલાવે છે? પણ જે કાંઈ આપણું દેહાત્મ બુદ્ધિએ પરિણમન ચાલે છે, હું ફલાણો ફલાણો છું, એ ભ્રાંતિ નિવૃત્ત થઈને હું એક માત્ર જ્ઞાન સ્વભાવી આત્મા છું, ચૈતન્ય સ્વરૂપી આત્મા છું, એવી જેની અપૂર્વ આત્મરસે પરિણતિ થઈ છે, એ પરિણતિ નિરંતર જેમ અજ્ઞાનીને અજ્ઞાન દશાની ચાલુ રહે છે તેમ જ્ઞાનીને જ્ઞાન દશામાં ચાલુ રહે છે, એવી એમની અંતર જાગૃતિથી પણ એમના દર્શન કરવા યોગ્ય છે. ઓહો તેમનો વૈરાગ્ય, વૈરાગ્ય તો નીતરતો વૈરાગ્ય હતો, જેમ કોઈ કપડામાં કપડું પાણીમાં બોળીને બહાર લેવામાં આવે તો વધારાનું પાણી નીતરવા માંડે, એ પત્રમાં એ લખે છે પોતે કે અમારા અંગમાં એટલો વૈરાગ્ય છે કે અમારા સંગમાં આવેલાને ત્યાગ કરવો, સંયમ પાળવો, વૈરાગ્ય આવવો એ તો સહજ થઈ જાય. અને એટલા માટે એમને આપણે બોધ સ્વરૂપે જોઈએ છીએ. આજે આપણે એમને એક મનુષ્ય તરીકે નથી જોઈતા, ભલે સામાન્ય જન્મ માટે 128 વર્ષ પહેલા વવાણિયામાં મનુષ્ય તરીકે જન્મ પામ્યા હોય, પણ તેમને જો ઓળખે છે એ તો એમને બોધ સ્વરૂપે જુએ છે. બોધ સ્વરૂપે એટલે કે જેમના જેના સત્સંગમાં આવનારને સ્વયં સહજ એમની પરિણતિ જોતા બોધની પ્રાપ્તિ થાય. કહેવું ન પડે, એમના સંગમાં મૌનપણે રહે, બોલે ત્યારની વાત તો જુદી જ છે, પણ ન બોલતા હોય, મૌન રહેતા હોય તો પણ એમના સંગમાં રહેનારને બોધની સ્વયં પ્રાપ્તિ થાય એવું એમનું અંગ હતું, એવું એમનું અંતરંગ હતું, એવું એમનું બહિરંગ હતું. અંતર્બાહ્ય એ વૈરાગ્યની મૂર્તિ હતા એમ કહેવું જોઈએ. તેમની વિતરાગતા એ આ વૈરાગ્ય માત્ર શુભાવરૂપ નથી એ દર્શાવવું જરૂરી છે. વૈરાગ્ય બે પ્રકારના હોય છે, એક કેટલાક સંયમ અને ત્યાગથી શુભાવો ઉત્પન્ન થાય છે એને પણ વૈરાગ્ય કહે છે. મુમુક્ષુની ભૂમિકામાં આત્મકલ્યાણની તીવ્ર ભાવનાથી ઉદયના નિરસ પરિણામ થાય તેને પણ વૈરાગ્ય કહે છે, પણ આ વૈરાગ્ય મુમુક્ષુ દશાનો નથી, જ્ઞાન દશાનો છે. મુમુક્ષુ દશાનો વૈરાગ્ય જુદો હોય છે, જ્ઞાન દશાનો વૈરાગ્ય જુદો હોય છે, અને મુનિ દશાનો વૈરાગ્ય પણ જુદો હોય છે. એ અલગ અલગ દશાના સ્તરથી વૈરાગ્યની ભૂમિકા પણ અલગ અલગ હોય છે. એમનો જે વૈરાગ્ય હતો એ વિતરાગતા સમેત હતો, વિતરાગતા સહિત હતો. એમની જે આત્મ સ્વરૂપથી અને સહજ સ્વભાવથી ઉત્પન્ન થયેલી જે વિતરાગતા, એ વિતરાગતાની સાથે એમના અંતર બાહ્ય વૈરાગ્યનો સુમેળ હતો. એટલે જેમ કોઈ સોનાને ગેરું ચડાવવામાં આવે, દાગીનાને વિશેષ પોલિશ કરવામાં આવે અનેક પ્રકારના કેમિકલ્સથી, રસાયણોથી, અને ડીપી ઉઠે, એનું તેજ પ્રગટ થાય, તેમ વિતરાગતાથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય એ વિશેષપણે પ્રકાશે છે. એમનું દિવ્ય વૈરાગ્યપણું અને તેજસ્વીપણું એમાં પ્રસિદ્ધ થાય છે. તો તેમની શાંતિ, આટલા બધા ગુણ હોય ત્યારે આત્મશાંતિ, એ તો જે પ્રયોજન છે પરિણમનનો, એ તો મુખ્ય એમાં હોય છે. કોઈ પણ પ્રસંગોમાં પોતાના ધૈર્યને એ ગુમાવતા નથી. એમની ધીરજ પણ આશ્ચર્યકારક હોય છે. એ ધૈર્ય અને શાંતિથી એમનું જે પરિણમન છે એ પણ હૃદયથી અવલોકન કરવા યોગ્ય છે અને દર્શન કરવા યોગ્ય છે. ભક્તિનું નિરૂપણ તો કૃપાળુદેવે એટલું સુંદર અને એટલું સરસ કર્યું છે કે ભક્તિ આત્મસ્વરૂપની, આત્મપરિણામોની, આત્મસ્વભાવની પરખપૂર્વક ભક્તિ જો મુમુક્ષુને પ્રગટ થાય તો એ ક્ષણવારમાં મોક્ષ દે એવો પદાર્થ છે, એટલું ભક્તિનું નિરૂપણ કર્યું છે. કોઈ એમ સમજે છે કે આ તો એક રાગ છે ભક્તિ નામનો, જેમ બીજા રાગ હોય છે એવો પણ આ એક વિકલ્પ છે. પણ કૃપાળુ દેવને ભક્તિના શબ્દમાં એવું છીછરી વાત કરવી નથી. તેમનું જે ભક્તિ શબ્દ દ્વારા જે કાંઈ નિરૂપણ કરવાનો અભિપ્રાય અને ભાવ રહેલો છે એ ઘણો ઊંડો અને ગંભીર છે. ભક્તિ દ્વારા તેમણે જ્ઞાનની દશાને વ્યક્ત કરી છે. ભક્તિ એ રાગની પર્યાય નથી, પણ જ્ઞાનની પર્યાય છે ખરેખર તો. જે જ્ઞાનમાં, જે સમજમાં મૂલ્યાંકન થાય છે, જેમાં ભાવ ભાષણ આવે છે અને તેને લઈને જે બહુમાન પ્રગટ થાય છે, એવા જે બહુમાનયુક્ત જ્ઞાનના પરિણામો, એને તેઓ શ્રી ભક્તિ કહેવા માગે છે. અને એ ભક્તિનું નિરૂપણ તેઓ શ્રીનું અસાધારણ અને અલૌકિક છે. ભાગ્યે જ એવું નિરૂપણ અન્ય ગ્રંથોમાં જોવામાં આવે એવું નિરૂપણ એમણે ઠામ ઠામ કરેલું છે. એ રીતે કૃપાળુ દેવા ઉપદેવ જેવા મહાપુરુષ 127 વર્ષ પહેલા વવાણિયામાં પધાર્યા, આયુષ અલ્પ લઈને આવેલા, 33 વર્ષ અને 5.5 મહિના, 33 વર્ષ અને 20 દિવસે આયુષ પૂરું થયું. તો પણ એટલા કાળમાં જે કાંઈ પત્રો સચવાયા ને રહી ગયા તો પણ આટલો ગ્રંથ, દળદાર ગ્રંથ થયો છે. તો બધા પત્રો અને બધું લખાણ એમનું રહ્યું હોત તો એમનું એટલા ટૂંકા સમયમાં પણ એમનું ચિંતન, એમનું પરિણમન કેટલું વિશાળ, કેટલું ઊંડું હતું એ વિશેષ ખ્યાલ આવત. આ તો એક નમૂનો છે. તેથી જે ક્ષેત્રમાં તેઓ વિચર્યા છે એ ક્ષેત્ર પણ ધન્ય છે. જે ગામમાં તેમનો જન્મ થયો છે તે ગામ પણ ધન્ય છે. વવાણિયા, વવાણિયામાં જન્મ થયો છે. આજે પણ એક તીર્થસ્થળ છે. ખરેખર તો જ્યાં જ્યાં નાની પુરુષ વિચરે છે તેમના ચરણારવિંદ જ્યાં જ્યાં સ્પર્શે છે તે ભૂમિ ધન્ય છે, તે તીર્થ છે. અને જ્યાં જ્યાં તેમનો સ્પર્શ થાય છે તે આસન, તે શૈયા બધું. આત્મકિંના વિશે સંક્ષેપમાં આજનો સ્વાધ્યાય આપણે તેમના કેટલાક કારણ વિશેષની યોગે પત્રનો વિષય ચાલ્યો છે, અશાતા વેદનીનો. અશાતા વેદનીનો એક એવો ઉદય છે કે કોઈ પણ જીવને એ પીડા ગમે તેવી અનિચ્છા હોય તો પણ ભોગવવી જ પડે, ઉપયોગ ત્યાંથી છોડાવી ન શકે, અને ન ઈચ્છતા હોય તો પણ એ પીડાથી નિવૃત્ત થવાનો ઉપાય જે ધર્માત્માઓએ અને મહાપુરુષોએ ગવેષણા કરીને પ્રાપ્ત કર્યો છે, એ ઉપાય કેવો છે, એ ઉપાય શું છે, કેવી રીતે આવી પરિસ્થિતિમાં પણ તેઓ પુરુષાર્થવંત રહેતા હતા, એ પુરુષાર્થને પરિણામનું ચિત્ર, શબ્દચિત્ર, ભાવચિત્ર કેવું છે, એ વિષય આ પત્રના હવે પછીના પારિગ્રહમાં તેઓએ નિરૂપણ કરેલું છે. શું કહે છે? ઉપયોગ લક્ષણ સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કારણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્યાત્મક સ્વભાવાત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતા રૂપે અનુભવ વિદ્યા વિના રહેવાનો નથી. વચનામૃત તો ઘણું લાંબુ છે, અહીંયા એક અલ્પ વિરામ છે. શું કહેવું છે? કે જીવનો એક ચૈતન્ય સ્વભાવ વેદક સ્વભાવ વાળો છે, વેદક સ્વભાવ છે, વેદનો એનો સ્વભાવ છે. જો જીવ પોતાના આત્મ સ્વભાવને ન વેદે તો જીવ શાતા અશાતાને વેદા વિના રહી શકે નહીં. આ એક અનિવાર્ય વેદનની પરિસ્થિતિ છે. એટલે કે કાં તો જીવ પોતાના નિસ્વરૂપને વેદે, વેદે એટલે અનુભવે, અને કાં તો એ પર પદાર્થના અવલંબને, આકુળતાને, અશાંતિને વેદે. મુખ્યપણે અશાંતિને જ વેદે છે, કેમ કે જેટલો ઉપયોગ બહાર ખેંચાય છે એ આકુળતાને જન્મ લઈને જ ઉપયોગ બહાર ખેંચાય છે. ઉપયોગનું બહાર ખેંચાવું એમાં આકુળતા ઉત્પન્ન થવી સહજ છે. જ્યારે આ એક અનિવાર્ય પરિસ્થિતિ છે, આ પત્રમાં આ વિષય એટલા માટે નિરૂપણ થયો છે કે વેદનનો વિષય જ્યારે સામે આવ્યો છે, બ્રહ્માણી દાસભાઈ કોઈ શારીરિક અશાતાના ઉદયમાં આવી ગયા છે, છતાં પણ કૃપાળુદેવના યોગને લઈને કાંઈક શાતાથી વેદે છે, તો એ વિષયમાં અલૌકિક પરિણમન કેવી રીતે ઉત્પન્ન થાય અને એ વેદનાના કાળમાં વેદના હોવા છતાં પણ જીવ એ વેદનાને ન ભોગવે, ન વેદે અને આત્મશાંતિને વેદે, એવો કોઈ ઉપાય છે અને એ ઉપાય કેવો છે ને કેવા પ્રકારનો છે એ વિષય પોતે સાંકળી લીધો છે. કહેવું જોઈએ કે આ જે આ પેરેગ્રાફમાં જે કંઈ વિષય નિરૂપણ થયું છે એ એક અધ્યાત્મનું ગંભીર રહસ્ય છે. જો આ પ્રકારમાં જીવ આવી શકે તો વેદના હોય તો પણ વેદનાથી મુક્ત થઈ શકે. જે વેદના પૈસા દ્વારા મટાડી શકાતી નથી, જે વેદના ઔષધ દ્વારા પણ મટાડી શકાતી નથી, જે વેદનાને કોઈ ડોક્ટર મટાડી શકતો નથી, જે વેદનાને કુટુંબીજનો પણ એમાંથી કોઈ અંશે વેદીને ભાગ પડાવી શકતા નથી, પાર્ટિસિપેટ નથી કરી શકતા એને, એવી તીવ્રમાં તીવ્ર વેદના હોય તો પણ આત્મશાંતિને વેદી શકાય અને એ વેદનાથી મુક્ત થઈ શકાતું હોય તો એ સાધનની એ પરિણામની કિંમત કેટલી? એક કરોડપતિ અબજપતિ માણસને પૂછો કે તમને વેદના થાય ત્યારે એ વેદનામાં તમારે તમારી સંપત્તિ ક્યાં તમારી વેદના મટાડે છે એ બતાવો. તમારી કઈ સંપત્તિ એ વેદનાને મટાડી શકે કે કોઈ ન મટાડી શકે? પેઇન કિલર ફેલ જાય છે એવી વેદના થાય છે, કોઈ અસર ન કરે. કુટુંબીજનો ટોળે વળીને એ વેદનાને જોઈ ન શકે એવી વેદના હોય, એવી વેદનાથી પણ જો મુક્ત થઈ શકાતું હોય તો એ સાધન એ પરિણમન એનું મૂલ્ય કેટલું? એનું મૂલ્ય કોઈ ટર્મમાં આંકી ન શકાય. હવે તો બતાવો શેમાં એને એની આંકણી કરવી, એનું મૂલ્યાંકન કઈ રીતે કરવું? નો ટર્મિનોલોજી, એની કોઈ ટર્મિનોલોજી નથી કે જેની અંદર એનું મૂલ્યાંકન થઈ શકે. એવો એક વિષય, ગંભીર વિષય આ સ્થળે કૃપાળુ દેવે નિરૂપણ કરેલો છે. શું કહે છે? આત્મા છે એ નિરંતર વેદક સ્વભાવ વાળો છે, ચૈતન્યાત્મક પદાર્થ હોવાથી તે નિરંતર વેદક સ્વભાવ વાળો છે, અને જ્યાં સુધી તે પર પદાર્થ સાથે પ્રતિબંધ દશાને પામે છે ત્યાં સુધી તે અશાતાને આકુલતાને અને અશાંતિને વેદ્યા વિના રહી શકે નહીં. પણ જો એ અગંધ દશાને પ્રાપ્ત થાય એટલે પર પદાર્થ સાથેની પ્રતિબંધ દશા છૂટીને સ્વરૂપના અનુસંધાનમાં એ દશા આવે કે જે આત્મ સ્વરૂપમાં અનંત અનંત પરમ શાંતિ રહેલી છે, પર શાંતિ અનંત સુધામય, જે આપણે પદ ગાઈએ છીએ હંમેશા સ્વાધ્યાય પછી, પર એટલે પરમ શાંતિ છે. કેવી શાંતિ છે? કે અમૃત જેવી શાંતિ છે. કેટલી શાંતિ છે? કે અનંત શાંતિ છે. એવો જે ચૈતન્ય સ્વભાવી આત્મા એમાં પરિણામ અનુસંધાન પામે, અને અનુસંધાન પામે તો એ અબંધ દશાને સંપ્રાપ્ત થાય છે, અને એવું ન થાય ત્યાં સુધી દુઃખનું વેદવું અનિવાર્ય છે, નિવારી ન શકાય એવી પરિસ્થિતિ છે. એ કેવી રીતે કરવું? કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને ભિન્ન પાડવો, સર્વથી ભિન્ન પાડવો, દેહથી તેજસ અને કારમણ શરીરથી પણ એને ભિન્ન પાડવો. શેનાથી ભિન્ન પાડવો? કે ઉપયોગ લક્ષણથી ભિન્ન પાડવો. અનેક માણસોમાં એક માણસને જુદો ઓળખવો હોય તો એનું ખાસ સ્પેસિફિક લક્ષણ ખ્યાલમાં હોવું જોઈએ, તો એને જુદો કે આ ફલાણો માણસ, બધા સો માણસમાં આ માણસ જુદો છે. એમ અનેક પદાર્થો છે આ વિશ્વમાં, અનંત આત્માઓ છે, અનંત પરમાણુઓ છે, એ બધામાં આત્માને જુદો પાડવા માટે એક અનાદિ અનંત એક જ લક્ષણ છે, અને તે ઉપયોગ લક્ષણ છે. જીવનો લક્ષણ ઉપયોગ છે એ વિષય ભગવાન ઉમા સ્વામીએ તત્વાર સૂત્રમાં ઉપયોગો લક્ષણમ સતદ્રવ્ય લક્ષણમ, દ્રવ્યનું લક્ષણ સત હોવાપણું છે, જ્યારે જીવ જે સત છે એનું લક્ષણ ઉપયોગ છે, એ ઉપયોગ દ્વારા જે સનાતન પ્રગટ છે, સ્ફુરિત છે એટલે સદાય પ્રગટ છે, સદાય જેની જ્ઞાનની જ્યોતિ પ્રજ્વલિત છે, જાજલ્યમાન રીતે પ્રજ્વલિત છે, એવા આત્માને દેહાદિ જળ પદાર્થથી અને રાગાદિ ચૈતન્યના આભાસથી ઇમ્યુચ્યુલેશન ભિન્ન અવલોકમાંની દ્રષ્ટિ સાધ્ય કરે તો ભિન્ન અવલોકાય છે. ભિન્ન છે તેને ભિન્ન અવલોકવું છે, અભિન્ન છે એને ભિન્ન અવલોકવું છે એમ નથી. દૂધમાં પાણી નાખે છે તો પણ માણસને ખબર પડી જાય છે કે આમાં આ પાણીવાળું દૂધ છે, નથી ખબર પડતી કે આ દૂધ દૂધ નથી પણ પાણીવાળું દૂધ છે. દૂધ છે તે પાણી નથી અને પાણી છે તે દૂધ નથી. ભેળસેળ કરીને મૂક્યું હોય તો પણ જેની નજર પડે છે એને દૂધ ને પાણી જુદા જુદા જોવામાં આવે છે. એમ અહીંયા જે દેહાધ્યાસથી પોતે પોતાને દેહ સ્વરૂપે અનુભવે છે, દેહ સ્વરૂપે જાણી માનીને સઘળો વ્યવહારને પ્રવૃત્તિ કરે છે અને દેહાધ્યાસમાં ચાર ગતિના પરિભ્રમણ કરવાના પરિણામ કરીને જીવ અનંતકાળથી દુઃખી થયો છે, તેને તેનું સ્વરૂપ સમજવા માટે એક જ સાધન છે, એક જ લક્ષણ છે અને તે ઉપયોગ લક્ષણ છે. સમયસર આદિ શાસ્ત્રમાં આ વિષય બહુ વિસ્તારથી ચાલ્યો છે. આચાર્યોએ એ વિષયને ઘણા વિસ્તારથી લીધો છે, પણ એવા શાસ્ત્રો અધિકારી થઈને જ્ઞાની પુરુષના ચરણ સાનિધ્યમાં રહીને અભ્યાસમાં જોઈએ, અવગાહવા જોઈએ. આ તો એક પેરેગ્રાફમાં વાત કરી છે તો પણ વચન પણ થોડાક સમજવા કઠિન પડે એવા વચનો છે, કેમ કે વિષય એટલો ગંભીર છે. જ્યારે વિષય કોઈ વિશિષ્ટ પ્રકારનો હોય તો ભાષા પણ કોઈ વિશિષ્ટ પ્રકારની સહેજે આવે છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત, જેમ કોઈ આત્માને સ્ફૂર્ણા થાય અને એ સ્ફૂર્ણાના પરિણામ વિશિષ્ટ પ્રકારે સમજાય અનુભવાય તે પ્રકારે ઉપયોગને અનુભવવો જોઈએ. ફરીથી કોઈ ઓચિંતી વાતની સ્ફૂર્ણા થાય કે જે વાતનું ઘણી કિંમત હોય, અરે આ વાતની સ્ફૂર્ણા ન થઈ હોત તો આવું મોટું કામ ન થયું હોત, અથવા આટલું મોટું નુકસાન થયું હોત, આટલો લાભ ન થયો હોત, એને સ્ફૂર્ણા કહે છે. અહીંયા કહે છે કે તારું સ્વરૂપ જો ભાઈ, ઉપયોગ લક્ષણથી સનાતન એટલે નિરંતર ત્રણે કાળે અને વર્તમાનમાં પણ એ સ્ફુરાયમાન થઈ રહ્યો છે, તેને દેહાદીથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરવી જોઈએ તો અસાતાથી અને પીડાથી અને દુઃખથી મુક્ત થઈ શકાય એમ કહેવું છે, નહીતર વેદા વિના રહી શકશે નહીં પીડાને. તો એ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ કેવી રીતે સાધ્ય કરવી એનું એની જે કાર્ય પદ્ધતિ છે, એ પરિણમનનું જે સ્વરૂપ છે એને શાસ્ત્રકારોએ ભેદ જ્ઞાન કહ્યું છે. ભિન્ન પાડવાનો, ભિન્ન પદાર્થોને ભિન્ન પાડવા, ભિન્ન પાડવા એટલે અનુભવમાં ભિન્ન ભિન્નપણે અનુભવવા, એ પ્રકારનો એક જે પ્રોસેસ છે, એક પ્રક્રિયા છે, એને ભેદ જ્ઞાન એવું નામ આપ્યું છે. અનુભવને તપાસવામાં આવે તો વસ્તુનું સ્વરૂપ એવું છે કે જ્ઞાન વેદનથી સદાય અભિન્ન રહે છે, અવિભક્ત રહે છે, અને બીજે ક્યાંય પણ વેદનમાં કોઈને બીજા પદાર્થને લઈ શકતું નથી. આશ્ચર્યકારી વાત એ છે કે કોઈ પણ બીજા પદાર્થની અવસ્થાને વેદનમાં લેવી, વેદનમાં ભોગવવામાં લેવી, એવું જ્ઞાનને અંદર થવાનો કોઈ અવકાશ નથી. અનઅવકાશપણે જ્ઞાન વેદનમાં નિરંતર રહે એવું જ્ઞાનનું સ્વરૂપ છે. એવા સ્વરૂપને ઉલ્લંઘન કરીને, એવા પરિણમનને ઉલ્લંઘન કરીને અધ્યાસિત પરિણામે જીવ શરીરની સાતા અસાતા અને પરપદાર્થોના ઠંડી ગરમી, કડવું તીખું મીઠું એ પ્રમાણે વેદન વેદે છે, એ જીવનું અધ્યાસિત પરિણમન છે. વસ્તુના સ્વરૂપને અવલોકતા એમ થવું અને એમ બનવું અસંભવિત છે. સાતા અસાતાને વેદી શકતો નથી એમ કહેવું છે, અશક્ય છે. જો જ્ઞાન વેદનને પોતાના સ્વભાવે કરીને અવલોકવામાં આવે તો. આ વાત સ્પષ્ટ સમજાય એવી છે, અને નહીતર આ વાત કોઈ રીતે સમજાય એવી નથી. અનાદિથી જીવને અધ્યાસિત પરિણામ એટલું ગાઢ પ્રગાઢ થઈ રહ્યું છે કે એ પરમાં પોતે પ્રવેશ કરે છે અને પર પોતામાં પ્રવેશ કરે છે, એવા પર પ્રવેશ ભાવનો અનુભવ એને અતિ દ્રઢ થઈ ગયેલો છે. વસ્તુ સ્થિતિ એમ થઈ શકતું નથી. જળ ચેતનનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે, સદાય ભિન્ન ભિન્ન છે. જળમાં ચેતન પણ થવું અશક્ય અને અસંભવિત છે, અને ચેતનમાં જળ પણ થવું એ અસંભવિત અને અશક્ય છે. તો અસાતાની પર્યાય પરમાણુની છે કે જીવની છે? આટલું જ વિચારવું રહે છે. શું કે અસાતાની પર્યાય છે? અસાતા વેદની એની અવસ્થા છે ને. આ તો અસાતા વેદની નામનું કર્મ છે. કર્મ જળ છે કે ચેતન છે? કે કર્મ જળ છે. તો વેદનીની પર્યાય તો જળ છે. જળ પરમાણુની પર્યાય જળ પરમાણુમાં સમાપ્ત થાય છે, એથી બહારના ક્ષેત્રમાં જઈ શકતી નથી. કોઈ પણ પદાર્થની પર્યાય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને છોડે નહીં, એની સમાપ્તિ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ હોય છે. પોતાના સ્વચતુષ્ટયથી સજાતીય પદાર્થો પણ જો ભિન્ન હોય તો વિજાતીય પદાર્થો ભિન્ન છે એ સાબિત કરવાની જરૂર નથી રહેતી. સજાતીય એટલે એક જીવ અને બીજો જીવ, એક પરમાણુ ને બીજો પરમાણુ, એ પણ ભિન્ન ભિન્ન છે. કોઈના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ભળી શકે નહીં. તો પછી પરમાણુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને જીવના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પરસ્પરમાં ભળે એવું કદી બની શકતું નથી. પણ જીવને ભ્રાંતિગત દશામાં એવો મિથ્યા ભ્રમ થાય છે, એટલે ભ્રમને મિથ્યા કહેવો પડે છે, અને એવા અનુભવ જ્ઞાનને પણ મિથ્યા જ્ઞાન કહેવું પડે છે. જો એક વસ્તુ સ્થિતિ હોત કે શરીરની અસાતાને જીવ વેદી શકે છે, તો તે જ્ઞાનને અજ્ઞાન અથવા મિથ્યા જ્ઞાન ન કહેવાય, પણ વાસ્તવિક જ્ઞાન કહેવું જોઈએ, સાચું જ્ઞાન કહેવું જોઈએ. પણ એને જ્ઞાનીઓએ ભ્રમ કહ્યો છે, એને મિથ્યા જ્ઞાન કહ્યું છે. એ દેહમાં આત્મબુદ્ધિ છે ત્યાં સુધી એવું બને છે. આત્મામાં આત્મબુદ્ધિ થાય ત્યારે એવું બની શકતું નથી. ત્યારે કોઈ પણ અવસ્થામાં જ્ઞાન પ્રગટપણે ભિન્ન અનુભવ ગોચર થાય છે, અને તે જ્ઞાનનું સ્વરૂપ જ સુખ છે. જેમ માણસને કોઈ ને કોઈ પ્રકારનું રૂપ છે, એમ જ્ઞાનને આત્માને પણ એક રૂપ છે, અને તે જ્ઞાનનું રૂપ છે, સુખ. જ્ઞાન સુખ સ્વરૂપી છે, એટલે જ્ઞાન ને સુખ જુદા રહેતા નથી. બે માણસ થી માણસ નું રૂપ જુદું નથી, તેમ જ્ઞાન ને સુખ કદી જુદા રહેતા નથી. જે જ્ઞાન ને સુખની મોર છાપ લાગી હોય તે જ્ઞાન આત્માનું સાચું જ્ઞાન, જે જ્ઞાન આકુળતા વાળું હોય તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. દુઃખ જ્ઞાને કરીને કદી હોય નહીં, જ્ઞાને કરીને દુઃખ થાય નહીં. દુઃખ છે તે અજ્ઞાને કરીને થાય છે, અને તેથી જ્યારે જ્યારે જીવને દુઃખ થાય ત્યારે એમ વિચારવું યોગ્ય છે કે કોઈને કોઈ પ્રકારનું અજ્ઞાન વર્તે છે. આકુલતા થાય, અશાંતિ થાય, દુઃખ થાય ત્યારે જરૂર એમ તપાસી લેવું જોઈએ કે આ જીવ કઈ ભ્રાંતિમાં કેવા અજ્ઞાનથી વર્તી રહ્યો છે કે આને દુઃખ થાય છે. જ્ઞાને કરીને કદી કોઈને દુઃખ થાય નહીં, કેમ કે જ્ઞાન પોતે જ સુખથી અભિન્ન પદાર્થ છે. એને ભેદ જ્ઞાન દ્વારા, ભેદ જ્ઞાન દ્વારા એટલે ભેદ જ્ઞાનના પ્રયોગ દ્વારા ભિન્ન અવલોકન કરવાની, ભિન્ન અનુભવ કરવાની દ્રષ્ટિ સાધ્ય કરવી જોઈએ. આ એક ભેદ જ્ઞાનના પ્રયોગની પ્રેક્ટિસ કરવા માટેની એક મુમુક્ષુની ભૂમિકામાં પરિસ્થિતિ આવવી જોઈએ. આત્મકલ્યાણને, પરિભ્રમણને ટાળવાની ભાવનાથી જે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે અને એ મુમુક્ષુતા વર્ધમાન થાય છે ત્યારે મુમુક્ષુ જીવ કોઈ એક સ્ટેજે ભેદ જ્ઞાનમાં ના પ્રયોગમાં પ્રવેશ કરે છે, અને એ ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ જેટલી ચાલે છે એટલી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય થાય છે. ત્યાં સુધી એ પહેલા જે કાંઈ વાંચન, વિચાર, ચિંતન, મનન જે કાંઈ પરિણામો છે એ બધા પ્રયોગ વિનાના પરિણામો છે, અને ત્યાં સુધી દેહને આત્માથી ભિન્ન અવલોકન કરવાની દ્રષ્ટિ સાધ્ય થતી નથી. સાધ્ય થવા માટે પ્રેક્ટિસ જોઈએ, અને કેટલાક જ્ઞાન જ એવા છે જે ખાસ કરીને ટેકનિકલ નોલેજ છે એ બધા એક પ્રકારના છે કે સમજમાં આવે પછી એનો પ્રયોગનો માવરો થાય ત્યારે એનો હાથ બેસે. એ કળા છે, આર્ટ છે, અને એના માટે એની પ્રેક્ટિસ હોય છે. એમ જ્ઞાનીની જ્ઞાન દશા, એ ખરેખર જ્ઞાન દશાને જ્ઞાન કળા કહે છે શાસ્ત્રકારે. જ્ઞાન કલા જિસ કેરે ઘટ જાગી, તે અંતરમાં સહજ ભઈ રાગી, મરાસીદાસે ગાયું છે. એ જ્ઞાનની એક કળા છે કે અન્ય પદાર્થને જાણતું એવું જ્ઞાન, પીડા અને વેદનાને જાણતું એવું જ્ઞાન, પીડા અને વેદનાને અનુભવતું એવું જ્ઞાન નહીં, જાણતું એવું જ્ઞાન, પીડા અને વેદનાના સદભાવમાં પણ ભિન્ન રહીને પોતાની આત્મશાંતિને વેદી શકે છે, સારી રીતે વેદી શકે છે એવું બને છે. અને એ કઈ રીતે બને એનો ચિતાર આ પેરેગ્રાફમાં કૃપાળુ દેવ વ્યક્ત કરે છે. 10:15 સુધી છે ને, 15 મિનિટ લંબાની. ભિન્ન અવલોકનની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળા હોવાથી અભંગ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વિદ્યા વિના રહેવાનો નથી. એમ નિશ્ચય કરીને, એવો નિર્ણય કરીને, એમ કહેવું છે, આવો એક નિર્ણય પાકો હોવો જોઈએ કે આ વસ્તુ સ્થિતિ છે, એ વગર તો અસાતાથી મુક્ત નહીં થશે કાંઈ. કેવી રીતે ભેદ જ્ઞાન કરવું એ હવે પોતે પોતાના શબ્દોમાં કહે છે કે જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈને શું કહે છે, જીવને શુભાશુભ રાગના પરિણામની અપેક્ષા વૃત્તિ છે અને અપેક્ષા વૃત્તિ હોવાથી ઉપેક્ષા વૃત્તિ નથી. અપેક્ષા વૃત્તિ અને ઉપેક્ષા વૃત્તિ એ પરસ્પર પ્રતિપક્ષવાળા પરિણામ છે, વિરુદ્ધ સ્વભાવના પરિણામ છે. એ વિરુદ્ધ સ્વભાવના પરિણામને સમજવા માટે એમ કહે છે કે ઉપેક્ષા થાય તો અપેક્ષા છૂટે, અપેક્ષા છૂટે તો ઉપેક્ષા થાય. તો કેવી રીતે પ્રયોગ કરવો એ વાત કરે છે કે જે શુભાશુભ પરિણામની ધારાથી જીવ સાતા અસાતાનો સંબંધ કરે છે, શુભ અને અશુભ બંને પ્રકારના પરિણામથી, સાતા થોડી શુભ પરિણામથી થોડી સાતા આવે છે, એ પણ આકુળતા છે, પરમાર્થે એ પણ આકુળતા છે. દેહની સાતા એનો અનુભવ દેહાધ્યાસથી થવો એ પણ પરમાર્થે આકુળતા છે, અને જે અસાતાનો અનુભવ કરે છે તેમાં અશુભ પરિણામ થાય છે, તેમાં જીવના શુભ પરિણામ નથી થતા પણ અશુભ પરિણામ થાય છે. એ બંને શુભ અને અશુભ બંને પરિણામની પરિણતિ વડે સાતા અસાતાનો સંબંધ કરે છે, તેના પ્રત્યે ઉદાસીન થવું, તેની અપેક્ષા છોડવી, એના સ્થિતિ કથન કહ્યું. અસ્થિથી તો પોતાના જ્ઞાન સ્વરૂપે આત્માની અપેક્ષા કરવી, અથવા જે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે તે જ્ઞાનની નિર્વિકલ્પ ધારા છે. જ્ઞાનમાં જે જ્ઞાનાકાર દશા છે, જ્ઞેયાકાર દશાને પણ ગૌણ કરીને જે જ્ઞાનાકાર દશા છે તેમાં જ્ઞાન વેદન વિદ્યમાન છે સર્વ જીવોને. ઘણી વાર એ પ્રશ્ન થાય છે કે આત્માને પકડવો ક્યાંથી, આ એનો ઉપાય બતાવે છે. આજે મોટો દિવસ છે, વિષય પણ ઉત્કૃષ્ટ આવ્યો છે સામે, બહુ આખા ગ્રંથમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વિષય બહુ સૂક્ષ્મતાથી તત્વ દ્રષ્ટિએ અને અધ્યાત્મ દ્રષ્ટિએ કૃપાળુદેવે આ જગ્યાએ ખોલ્યો છે. આવું સૂક્ષ્મ નિરૂપણ જે આચાર્યોના મહાન ગ્રંથોમાં હોય છે એવું સૂક્ષ્મ નિરૂપણ પોતાના અનુભવથી કુદરતી આ એક પત્રમાં આવી ગયું છે. પરિણમનમાં તો સાક્ષાત હોય છે, અનુભવમાં સાક્ષાત હોય છે, પણ અહીંયા એનું નિરૂપણ આવ્યું છે. બહુ ઊંચી કોટીનો વિષય છે, જેટલું સમજાય એટલું સમજવાનો કોશિશ કરવા યોગ્ય છે. બહુ ઊંચું છે માટે આપણે કામનું નથી, બહુ સૂક્ષ્મ છે એટલે આપણે ન સમજી શકીએ એવી અભિપ્રાયમાં આડ મારવી નહીં. 105 પત્રાંકમાં કૃપાળુદેવ કહે છે કે સમ્યક્ત્વનો અધિકારી કોણ, સમ્યક દર્શનનો અધિકારી કોણ, ભગવાન મહાવીરના બોધનો અધિકારી પાત્ર કોણ, કે સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. જે સદાય સૂક્ષ્મમાં સૂક્ષ્મ બોધ હોય તો પણ ગ્રહણ કરવાની અભિલાષા ધરાવતો હોય. એટલે જ્યારે જ્યારે સત્સંગમાં કોઈ સૂક્ષ્મ વિષય સામે આવે, કોઈ સૂક્ષ્મ વિષયની ચર્ચા ચાલે, ત્યારે મુમુક્ષુ જીવે તેને ગ્રહણ કરવા માટે તત્પર થવું, એની અભિલાષા હોવાથી એ વખતે તત્પરતા દાખવવી, વિશેષ જિજ્ઞાસાને તીવ્ર કરવી, અને એમ કરવાથી સહેજે એ સમજાય એવો વિષય છે. આડ મારીને ઘૃણાસ્પદ પરિણામ થાય કે આવું સૂક્ષ્મ આપણે કામનું નહીં, તો એક એવા ઉચ્ચ કોટીના વિષયને તિરસ્કાર વૃત્તિ થાય છે અને તેથી વિરાધના ઉત્પન્ન થઈ જાય છે. એટલે આવો વિષય જ્યારે સામે આવે ત્યારે વિશેષ ધ્યાન દઈને, વિશેષ લક્ષ આપીને, આત્માના પરમ કલ્યાણનું કારણભૂત વિષય સામે આવ્યો છે, એકદમ પ્રયોજનભૂત વિષય સામે આવ્યો છે, એ રીતે વૃત્તિને બરાબર સ્થિર કરીને એક અખંડ વૃત્તિથી એનું પરિચર્યન કરવું જોઈએ. શું કહે છે કે સાતા અસાતાનો સંબંધ જે શુભાશુભ પરિણામ થાય છે તેના પ્રત્યે ઉદાસીન થવું. ઉદાસીન થવું એટલે એની અત્યંત ગૌણતા કરી નાખે, અનાદિથી ચાલતી અપેક્ષા વૃત્તિ છોડી દેવી અને તેને ગૌણ કરવું, એના એને ઉપેક્ષિત કરી નાખવું. ગૌણ કરવાનું નામ ઉપેક્ષા છે. ઉપેક્ષા કહો એટલે ગૌણ કરવું. કહો કેવી રીતે ગૌણ થાય કે એ શુભાશુભ પરિણામ અને સાતા અસાતા સાથે મારે ખરેખર કાંઈ લાભ નુકસાનનો સંબંધ નથી. હું ભિન્ન હોવાથી ચૈતન્યાત્મક સ્વભાવ જે ઉપયોગ લક્ષણથી પ્રસિદ્ધ થઈ રહ્યો છે તેવી જે જ્ઞાનની જ્ઞાન વેદનયુક્ત જ્ઞાન સામાન્ય ધારા છે તેના દ્વારા તેને મુખ્ય કરીને, તેના દ્વારા એટલે તેને મુખ્ય કરીને તે પોતાનું સ્વરૂપ છે, એવું પોતે છે. જ્યાં પોતાપણું છે ત્યાં રસ છે, જ્યાં પોતાપણું છે ત્યાં મુખ્યતા છે. એ પ્રકારે એને મુખ્ય કરીને મુખ્ય ગૌણ, એકની મુખ્યતામાં બીજું ગૌણ થાય છે. જો અત્યાર સુધી શું થઈ રહ્યું છે કે દેહ અને દેહાર્થનું પ્રયોજન એ એટલું મુખ્ય થયું છે કે આત્મા પ્રાય વિસ્મરણ દશાને પ્રાપ્ત થઈ ગયો છે.